એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને એકત્ર જ્ઞાનગોષ્ઠીમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક એવી અદ્ભુત આત્મકથાની ઊણી વાત કરવાના છીએ જેણે ખરેખર લાખો લોકોને પ્રેરણા આપી છે, હેલેન કેલરની ધ સ્ટોરી ઓફ માય લાઈફ.
હા, આ ખરેખર માત્ર એક પુસ્તક નથી, નહીં, એ તો માનવીય જુસ્સાની, શિક્ષણની જે તાકાત છે એની, અને અંધકાર પર પ્રકાશ કેવી રીતે જીતે એની એક જીવતી જાગતી ગાથા છે.
બરાબર. અને જે વ્યક્તિ વિશે આ પુસ્તક છે, હેલેન કેલર, એમના વિશે થોડું જણાવશો, કોણ હતા એ?
ચોક્કસ. હેલેન કેલર એટલે કે 1880 થી 1968 સુધી જેમનું જીવન રહ્યું, એ એક અમેરિકન લેખિકા હતા, રાજકીય કાર્યકર્તા પણ હતા અને પ્રખર વક્તા હતા. પણ એમની ખાસ વાત એ હતી કે ફક્ત 19 મહિનાની ઉંમરે જ એક ગંભીર બીમારી થઈ એમને.
ઓ, નાની ઉંમરે જ?
હા, કદાચ લાલ તાવ હતો કે મેનિન્જાઇટિસ, કોઈને પાકી ખબર નથી. પણ એના કારણે એમણે જોવાની અને સાંભળવાની બંને શક્તિઓ સંપૂર્ણપણે ગુમાવી દીધી.
બંને એકસાથે? એ તો કલ્પના બહારની વાત છે.
ખરેખર. અને એટલે જ એમની આખી જિંદગી એ અંધકાર અને મૌનની જે જેલ જેવી સ્થિતિ હતી એમાંથી બહાર આવીને જ્ઞાન, વાતચીત અને સિદ્ધિઓના શિખરો સુધી પહોંચવાની એક અવિશ્વસનીય યાત્રા બની રહી.
અને મને લાગે છે કે આ જ કારણ છે, ખરું ને, કે એમની આ વાર્તા આજે પણ એટલી જ મહત્વની અને શક્તિશાળી લાગે છે. સદી વીતી ગઈ પણ વાત જૂની નથી થતી.
બિલકુલ. કારણ કે એ આપણને અમુક મૂળભૂત સવારો પર વિચારવા મજબૂર કરે છે, જેમ કે માણસની ક્ષમતાની હદ શું છે, આપણે શીખીએ છીએ એનો ખરો અર્થ શું.
હા, અને શું દુનિયાને સમજવા માટે ફક્ત આંખ અને કાન જરૂરી છે કે પછી એનાથી પણ વિશેષ કંઈક છે?
બરાબર, એ જ મુદ્દો. હેલેન કેલરની કથા આપણને સમજાવે છે કે શારીરિક મર્યાદાઓ આવી જાય એનો મતલબ એ નથી કે બૌદ્ધિક કે આત્મિક વિકાસ અટકી જાય. એમનું જીવન તો જીવંત પુરાવો છે કે જો સાચું માર્ગદર્શન મળે, અતૂટ નિશ્ચય હોય અને જ્ઞાન મેળવવાની તરસ હોય ને, તો અશક્ય લાગતી સ્થિતિ પણ બદલી શકાય છે.
તો ચાલો આપણે એમની આ અદ્ભુત જીવનયાત્રામાં થોડા ઊંડા ઉતરીએ. એમના શરૂઆતના વર્ષો, ઘડતરના વર્ષો કહી શકાય, ત્યાંથી શરૂ કરીએ.
જરૂર. એમનો જન્મ 1880માં અલબામાના ટસ્કમ્બિયામાં થયો. પહેલા 19 મહિના તો બધું બરાબર હતું, એકદમ સ્વસ્થ રમતી કૂદતી બાળકી.
અને પછી અચાનક પેલી બીમારી આવી.
હા, અને એણે બધું બદલી નાખ્યું. એ પછીનો જે સમય હતો એ એમના માટે કેવો હશે? હેલેન પોતે એને નો વર્લ્ડ કહેતા, એટલે કે જાણે કોઈ દુનિયા જ નહીં.
નો વર્લ્ડ, અવિશ્વ.
હા, અથવા તો ફેન્ટમ, એક ભ્રમ જેવું અસ્તિત્વ. વિચારો, અચાનક બધું જ શાંત, અંધારું, કોઈ અવાજ નહીં, કોઈ ચિત્ર નહીં, ફક્ત સ્પર્શ, ગંધ અને સ્વાદ, એ પણ અધૂરા.
પોતાની વાત કેવી રીતે કહેતા હશે?
શરૂઆતમાં અમુક ઇશારા કરતા શીખ્યા હતા, પોતાની જરૂરિયાત કે ગુસ્સો બતાવવા. પણ એ પૂરતું ન હતું, એટલે અંદરને અંદર જબરદસ્ત હતાશા, ગુસ્સો, મૂંઝવણ, આ બધું ભેગું થતું.
અને એ બહાર કેવી રીતે નીકળતું?
ઘણીવાર તોફાન રૂપે, ચીસો પાડીને, વસ્તુઓ ફેંકીને. કારણ કે એ નાનકડું મન સમજી નહોતું શકતું કે આ શું થઈ રહ્યું છે અને પોતાની લાગણીઓ કેવી રીતે વ્યક્ત કરવી.
એ કલ્પના જ હચમચાવી દે તેવી છે. અને એમના માતા પિતા આર્થર અને કેટ કેલર, એમના પર શું વીતતી હશે?
એ પણ એક મોટો સંઘર્ષ હતો. એક તરફ દીકરી માટે અપાર પ્રેમ અને બીજી તરફ એને આ સ્થિતિમાંથી બહાર કાઢવાની કોઈ રાહ ન દેખાતા લાચારી અનુભવાતી હશે.
એમનો સંઘર્ષ પણ આ વાર્તાનો એક મહત્વનો ભાગ છે.
બિલકુલ. કારણ કે એમણે હાર ન માની, પોતાની દીકરી માટે સતત રસ્તા શોધતા રહ્યા અને આખરે એમને એ રસ્તો મળ્યો જેણે હેલનના જીવનની દિશા જ બદલી નાખી.
અને એ રસ્તો એટલે એન સુલિવન, શિક્ષિકા એન સુલિવનનું આગમન 3 માર્ચ 1887, ખરું ને?
હા, એ તારીખ હેલેનના જીવનમાં સુવર્ણ અક્ષરે લખાયેલી છે. એન સુલિવન, જે પોતે પણ ઓછું દેખી શકતા હતા અને જેમણે પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂશનમાં તાલીમ લીધી હતી, એ હેલેનના શિક્ષિકા બનીને આવ્યા.
એ માત્ર શિક્ષિકા નહોતા, નહીં, ના ના, એમનાથી ઘણું વધારે. એ હેલેન માટે માર્ગદર્શક બન્યા, મિત્ર બન્યા, લગભગ માતા જેવા બની ગયા. એમનું આવવું એટલે જાણે પેલી અંધારી દુનિયામાં પ્રકાશનું પહેલું કિરણ આવ્યું.
અને પછી જે થયું,
જેણે હેલનની દુનિયાનું ખરું નિર્માણ કર્યું, પેલો પાણીના પંપ પાસેનો પ્રસંગ, એના વિશે થોડું વિગતવાર કહોને, એ ખરેખર કોઈ ચમત્કાર જેવું હતું.
એને ચમત્કાર જેવું જ ગણાય, પણ એ ખરેખર તો એન સુલિવાનની અદ્ભુત ધીરજ અને હેલનની ગ્રહણ કરવાની જે શક્તિ હતી એનું પરિણામ હતું.
શું થયું હતું બરાબર એ દિવસે?
એ દિવસે એન સુલિવાન હેલનને લઈને ઘરની બહાર પંપ પાસે ગયા. એમણે હેલનનો એક હાથ પંપમાંથી પડતા પાણી નીચે રાખ્યો અને એ જ સમયે બીજા હાથની હથેળી પર આંગળીઓથી લખ્યું WATER.
પહેલા પણ આમ પ્રયત્નો થયા હતા ને?
હા, શબ્દો શીખવાડવાના પ્રયત્નો થયા હતા, પણ એ દિવસે કંઈક અલગ હતું. કદાચ પાણીનો ઠંડો સ્પર્શ અને હથેળી પર થતી આંગળીઓની ચોક્કસ હિલચાલ. અચાનક હેલનના મનમાં જાણે વીજળી થઈ.
એને સમજાયું?
હા, એને સમજાયું કે આ જે ઠંડુ વહેતું પ્રવાહી છે, આ જે અનુભવ છે, એનું નામ છે વોટર. એ માત્ર અક્ષરો નથી, એક વાસ્તવિક વસ્તુનું નામ છે, એનું પ્રતીક છે.
શું કહ્યું છે હેલેને આ ક્ષણ વિશે?
હેલેને લખ્યું છે કે એ જીવંત શબ્દે મારી આત્માને જગાડી દીધી, તેને પ્રકાશ આપ્યો, આશા આપી, આનંદ આપ્યો, તેને મુક્ત કરી.
આ એમના માટે ભાષાની ચાવી મળવાની ક્ષણ હતી. શબ્દો અને વાસ્તવિકતા વચ્ચેનો પુલ બંધાયો.
આ માત્ર પાણી શબ્દ શીખવા કરતા ઘણું વધારે હતું, નહીં?
ખૂબ જ વધારે. એ ક્ષણે હેલન માટે ભાષાનો દરવાજો ખુલી ગયો. એમને સમજાયું કે આ દુનિયામાં દરેક વસ્તુનું, દરેક વિચારનું, દરેક લાગણીનું એક નામ હોય છે, એક શબ્દ હોય છે.
આ તો જાણે એમનો બૌદ્ધિક પુનર્જન્મ થયો.
બિલકુલ. એ પછી તો એમનામાં જ્ઞાન માટે એવી ભૂખ જાગી, એવી તરસ લાગી કે જાણે વર્ષોથી બંધ બારણા ખુલી ગયા હોય. બસ શીખવું જ હતું.
અકલ્પનીય. પછી તો શબ્દો શીખવાની ઝડપ પણ વધી ગઈ હશે. પણ મને એક પ્રશ્ન થાય છે, જે વસ્તુઓ જોઈ કે સ્પર્શી ન શકાય, જેમ કે પ્રેમ, એવા અમૂર્ત ખ્યાલો કેવી રીતે સમજ્યા હશે? આમાં જ એન સુલિવાનની કુશળતા દેખાય છે. એકવાર હેલને જ પૂછ્યું કે પ્રેમ એટલે શું, તો સુલિવાને એના હાથ પર LOVE લખીને સમજાવ્યું કે પ્રેમ એ કોઈ રમકડું નથી કે પકડી શકાય.
તો કેવી રીતે સમજાવ્યું?
એમણે કહ્યું કે પ્રેમ એ હૃદયમાં અનુભવાતી એક લાગણી છે, જેમ ફૂલોની સુગંધ આવે પણ દેખાય નહીં, જેમ સૂરજની ગરમી લાગે પણ પકડી ન શકાય, બસ એવું જ. અને ધીમે ધીમે આવા ઉદાહરણોથી અમૂર્ત ખ્યાલો પણ એમના મનમાં ઉતરતા ગયા.
આ ખરેખર શિક્ષણની કળાનું ઉત્તમ ઉદાહરણ છે. તો પછી એમની ઔપચારિક શિક્ષણ યાત્રા ક્યાં આગળ વધી? પેલા પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂટમાં?
હા, જ્ઞાનની આ ભૂખ એમને બોસ્ટનની પ્રખ્યાત પર્કિન્સ ઇન્સ્ટિટ્યૂશન ફોર ધ બ્લાઇન્ડ સુધી લઈ ગઈ. ત્યાં એમણે બ્રેલ લિપિ શીખી, એમાં માસ્ટરી મેળવી. પુસ્તકો તો જાણે એમની નવી આંખો અને કાન બની ગયા.
એમણે કહ્યું પણ છે ને, સાહિત્ય મારી યુટોપિયા છે.
સાચી વાત. ત્યાં એમને બીજા દૃષ્ટિહીન બાળકો મળ્યા, એમની સાથે વાતચીત થઈ, એટલે એકલતા પણ થોડી ઓછી થઈ. અને એટલું જ નહીં, સારા ફૂલર નામના શિક્ષિકાના માર્ગદર્શન હેઠળ એમણે બોલતા શીખવાનો પણ ખૂબ જ મુશ્કેલ પ્રયાસ શરૂ કર્યો.
પણ આ સફર એકદમ સીધી નહોતી. પેલી ફ્રોસ્કિંગ ઘટના, એના વિશે થોડું કહેશો? એ શું હતું અને એની શું અસર થઈ?
હા, એ એમના જીવનનો અને ખાસ કરીને લેખન કારકિર્દીનો એક કહી શકાય કે દુઃખદાયક વળાંક હતો. હેલનને નાની ઉંમરે ધ ફ્રોસ્ટ કિંગ નામની એક સરસ વાર્તા લખી. એમને પોતાને લાગતું હતું કે આ સંપૂર્ણપણે મારી પોતાની કલ્પના છે, મૌલિક છે.
પણ એવું નહોતું.
ના, પાછળથી ખબર પડી કે એ વાર્તા એમને કદાચ વર્ષો પહેલાં ક્યાંક સાંભળી હતી અને એ અજાણતા જેમના મનમાં રહી ગઈ હતી, અને એમણે એનું પુનઉત્પાદન કરી દીધું હતું.
ઓહ, અને એના પર સાહિત્યચોરીનો આરોપ મુકાયો.
હા, અને એ પણ ગંભીર આરોપ. આ વાતનો એમને ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો, કારણ કે એમની શીખવાની પદ્ધતિ જ અલગ હતી, સ્પર્શ અને યાદશક્તિ પર આધારિત.
એટલે એમને પોતાની યાદશક્તિ અને મૌલિકતા પર જ શંકા ગઈ છે.
બરાબર.
એમને ડર લાગવા માંડ્યો કે મારા વિચારો ખરેખર મારા છે, કે પછી હું જે કંઈ વિચારું છું, લખું છું, એ બધું ક્યાંકથી સાંભળેલું કે વાંચેલું જ છે.
આ ડર એટલો વધી ગયો કે ઘણા સમય સુધી એ કંઈ નવું લખતા ખચકાતા હતા.
આ તો બહુ મોટી વાત કહેવાય.
ચોક્કસ. પણ આ કડવા અનુભવે એમને સ્મૃતિ, સર્જનાત્મકતા અને મૌલિકતા વચ્ચેના સંબંધ વિશે ઘણું શીખવ્યું. એ વધુ સભાન બન્યા.
તેમ છતાં એમનો જુસ્સો ઓછો ન થયો. એમણે તો સામાન્ય વિદ્યાર્થીઓ સાથે કોલેજ જવાનું સપનું જોયું હતું અને એ પૂરું કરવા માટે મહેનત પણ કરી.
એમનો દૃઢ નિશ્ચય ખરેખર અદ્ભુત હતો. એમણે નક્કી કર્યું કે મારે રેડક્લિફ કોલેજમાં ભણવું છે, એ જમાનાની બહુ પ્રતિષ્ઠિત કોલેજ,
જે સામાન્ય વિદ્યાર્થીઓ માટે પણ અઘરું ગણાતું.
હા, અને એમના માટે તો પડકારોનો પહાડ હતો. એમણે કેમ્બ્રિજ સ્કૂલ ફોર યંગ લેડીઝમાં એડમિશન લીધું અને પ્રવેશ પરીક્ષાની સખત તૈયારી શરૂ કરી. વિચારો, દરેક પુસ્તકનો એક એક શબ્દ એન સુલિવાન એમના હાથ પર લખીને સમજાવે.
આખો દિવસ?
હા, કલાકો સુધી. અને પછી જવાબો ટાઈપરાઈટર પર ટાઈપ કરવાના. પરીક્ષાઓ માટે ખાસ વ્યવસ્થા ગોઠવી પડે, પણ એમણે હાર ન માની.
અને આખરે સફળતા મળી, ઇતિહાસ રચાયો.
બિલકુલ. હેલન કેલર રેડક્લિફ કોલેજમાં પ્રવેશ મેળવનારા અને 1904માં બેચલર ઓફ આર્ટ્સની ડિગ્રી મેળવનારા પહેલા બધિર અંધ વ્યક્તિ બન્યા.
કોલેજ જીવન કેવું રહ્યું એમના માટે? આત્મકથા લખતી વખતે એમના અનુભવો કેવા હતા?
કોલેજ એક સ્વપ્ન સાકાર થવા જેવું તો હતું, પણ સંઘર્ષ ત્યાં પણ ચાલુ જ રહ્યો. ભણવાનો બોજ ખૂબ હતો. ક્લાસમાં પ્રોફેસર જે ઝડપથી બોલે એ ગતિ સાથે તાલ મિલાવવો, એમના માટે તો એન સુલિવાન જ માધ્યમ હતા.
એટલે એન સુલિવાન સતત એમની સાથે રહેતા?
હા, ક્લાસમાં એમની બાજીમાં બેસીને કલાકો સુધી દરેક શબ્દ એમના હાથ પર લખતા. આના કારણે ઘણીવાર એમને બૌદ્ધિક રીતે એકલું લાગતું. બીજા સ્ટુડન્ટ સાથે તરત જ વાતચીત કરવી, ચર્ચા કરવી એ મુશ્કેલ હતું. તેમ છતાં સાહિત્ય, ફિલોસોફી, ઇતિહાસ આ બધા વિષયો ભણવાનો એમને ખૂબ આનંદ આવતો હતો. એમાંથી એમને સંતોષ મળતો હતો.
અને આ બધા અનુભવોની વચ્ચે, આટલા સંઘર્ષોની વચ્ચે, ફક્ત 22 વર્ષની ઉંમરે એમણે આ આત્મકથા લખી નાખી, ધ સ્ટોરી ઓફ માય લાઈફ, જે આજે પણ આપણને પ્રેરણા આપે છે. એમનો વારસો ખરેખર શું છે? આપણે એને કેવી રીતે જોઈએ?
એમનો વારસો ઘણો મોટો અને બહુપક્ષીય છે, પણ સૌથી મહત્વની વાત એ છે કે એમણે વિકલાંગતા વિશે સમાજની જે જૂની સંકુચિત માન્યતાઓ હતી એને જડમૂળથી પડકારી.
કેવી રીતે?
પોતાના જીવનથી. એમણે સાબિત કરી દીધું કે માણસની ક્ષમતા એના શરીરના બંધનોથી ઘણી વધારે છે. જો શિક્ષણ મળે, માનવીય હૂંફ મળે અને દ્રઢ સંકલ્પ હોય તો કોઈ પણ અવરોધ પાર થઈ શકે છે.
એટલે કે એ આશા અને હિંમતના પ્રતીક બન્યા.
હા, કરોડો લોકો માટે.
જો આપણે એમના જીવન અને આ પુસ્તકમાંથી જે મુખ્ય વિચારો કે મૂલ્યો મળે છે એની વાત કરીએ, તો સૌથી કેન્દ્રમાં કયો વિચાર છે?
મારા મતે સૌથી કેન્દ્રમાં છે ભાષાની શક્તિ, ભાષાનું મહત્વ. હેલનનો અનુભવ આપણને બતાવે છે કે ભાષા ફક્ત વાતચીત માટે નથી.
તો પછી?
એ તો વિચારવાની ક્ષમતાનો, આપણી ચેતનાનો, આપણી ઓળખનો પાયો છે. શબ્દો વગર મન જાણે અંધારું જ રહે. પેલો પાણીના પંપવાળો અનુભવ યાદ કરો. એમને ખાલી પાણી શબ્દ નહોતો મળ્યો,
એમને પોતાની જાત મળી હતી.
બરાબર. એમને એમનું વિશ્વ પાછું મળ્યું હતું. એમને કહ્યું પણ છે, જ્ઞાન, પ્રેમ, પ્રકાશ અને દ્રષ્ટિ છે, અને એ જ્ઞાનનો દરવાજો કોણે ખોલ્યો? ભાષાએ.
એટલે ભાષાએ એમને પહેલા અંધકારમાંથી કાઢ્યા અને પછી સમાજ સાથે જોડ્યા. આ જોડાણ, આ કનેક્શન, એનું મહત્વ પણ બહુ દેખાય છે એમની વાર્તામાં.
નિશ્ચિત રૂપે. બીજો મુખ્ય વિચાર એ છે માનવીય જોડાણ અને સહાનુભૂતિ. હેલેનનું જીવન જુઓ, એ એકલા કશું ન કરી શક્યા હોત. એમના કુટુંબનો પ્રેમ, એન સુલિવનનું અદ્ભુત સમર્પણ, મિત્રોનો સાથ, આ બધા સંબંધો જ એમના વિકાસનો આધાર બન્યા.
એમનું પેલું વાક્ય પણ છે ને, અંધારામાં મિત્ર સાથે ચાલવું,
બરાબર,
એ પ્રકાશમાં એકલા ચાલવા કરતાં વધુ સારું છે.
કેટલી સાચી વાત છે. આ એકલતા પર જોડાણના વિજયની વાત છે.
અને ત્રીજી વાત જે વારંવાર સામે આવે છે, માનવીય ક્ષમતાની કોઈ સીમા નથી. એમની વાર્તા આપણી શક્ય અને અશક્યની વ્યાખ્યાઓ પર જ સવાલ ઊભા કરે છે.
તમે સાચું પકડ્યું. ત્રીજો મહત્વનો મુદ્દો એ જ, આ મર્યાદિત માનવ ક્ષમતા. શારીરિક મર્યાદા ગમે તે હોય, માણસનું મન અને એનો જુસ્સો એ ધારણાઓથી ક્યાંય આગળ જઈ શકે છે. હેલરે બતાવ્યું કે આપણે કોઈ વ્યક્તિને એની મર્યાદાથી નહીં, પણ એની ક્ષમતા અને એના સંકલ્પથી ઓળખવી જોઈએ.
આમાં શિક્ષણ અને યોગ્ય માર્ગદર્શનની ભૂમિકા પણ ખૂબ જ નિર્ણાયક રહી, ખાસ કરીને એન સુલિવન.
ચોક્કસ. ચોથો મુદ્દો એ જ છે. એન સુલિવનનું ઉદાહરણ બતાવે છે કે એક સમર્પિત નવીન વિચારધારા ધરાવનાર શિક્ષક શું કરી શકે છે. એમણે હેલેનની જરૂરિયાત સમજી પરંપરાગત રીતે નહીં પણ સર્જનાત્મક રીતે ભણાવ્યું.
એક શિક્ષકનો વિશ્વાસ અને એમની મહેનત વિદ્યાર્થીના જીવનમાં શું ફરક લાવી શકે એનું આ ઉત્તમ ઉદાહરણ છે.
સાચી વાત. અને પાંચમો મુદ્દો છે સ્થિતિસ્થાપકતા, રેઝિલિયન્સ અને દ્રઢ નિશ્ચય. પડવું અને પાછા ઊભા થવું, સતત લડતા રહેવું.
હા, એમનું આખું જીવન જ એનું પુરાવો છે. ફ્રોસ્ટ કિંગ જેવી ઘટના બની, આઘાત લાગ્યો પણ એ અટક્યા નહીં.
બરાબર. એમને હતાશ કરી શકી ઘટના પણ તોડી ન શકી. અને છઠ્ઠો મુદ્દો, તમે અગાઉ જે કહ્યું એમ, એમણે સામાન્ય કોને કહેવાય એની વ્યાખ્યા જ બદલી નાખી.
એટલે કે ભિન્નતા એ ઉણપ નથી.
બિલકુલ. દુનિયાને અનુભવવાના, સમજવાના બીજા રસ્તા પણ હોઈ શકે છે, અને એ એટલા જ સાચા અને મૂલ્યવાન હોઈ શકે છે. કદાચ સ્પર્શથી, ગંધથી, અંદરની અનુભૂતિથી એમણે જે દુનિયા જાણી એ આપણે આપણી સામાન્ય ઇન્દ્રિયોથી પણ જાણી શકતા નથી.
અને છેલ્લે, શું એ પોતાની આ અંગત સિદ્ધિઓનો જે મોટો સામાજિક પ્રભાવ પડવાનો હતો એના વિશે શરૂઆતથી જ સભાન હતા?
શરૂઆતમાં કદાચ નહીં, પણ જેમ જેમ એ મોટા થયા, એમની ઓળખ વધી, તેમ તેમ એ વધુને વધુ સભાન થતા ગયા. એ સમજતા હતા કે મારી વાર્તા ખાલી મારી નથી, એ લાખો લોકો માટે છે જેઓ કોઈ ને કોઈ સંઘર્ષ કરી રહ્યા છે, કોઈ મર્યાદા સાથે જીવી રહ્યા છે.
એટલે એમણે એ જવાબદારી સ્વીકારી.
હા, એમણે પોતાની આત્મકથા દ્વારા અને પછી પોતાના વક્તવ્યો અને કાર્યો દ્વારા વિકલાંગતા પ્રત્યે સમાજનો જે દૃષ્ટિકોણ હતો એને બદલવાનો સભાન પ્રયાસ કર્યો.
ચાલો હવે એમના જીવનના એવા ત્રણ મુખ્ય વળાંક પર વાત કરીએ જેણે ખરેખર એમના જીવનની દિશા બદલી નાખી. પહેલો વળાંક કયો ગણાય?
પહેલો અને સૌથી મૂળભૂત વળાંક તો, એમાં કોઈ શંકા નથી, 19 મહિનાની ઉંમરે આવેલી પેલી બીમારી જેણે એમની આંખોની રોશની અને કાનોની શ્રવણ શક્તિ છીનવી લીધી.
એ જ શરૂઆત હતી.
હા, એક ઘટનાએ એમને પ્રકાશ અને અવાજની દુનિયામાંથી ખેંચીને એકદમ અંધકાર અને મૌનની દુનિયામાં મૂકી દીધા. સમાજથી, વાતચીતથી, બધી રીતે જાણે અલગ થઈ ગયા. એમનો આખો જીવનનો રસ્તો જ ત્યાંથી બદલાઈ ગયો.
અને બીજો વળાંક જેણે આ અંધકારમાં આશાનું કિરણ બતાવ્યું.
બીજો અને કદાચ સૌથી સકારાત્મક અને કહી શકાય કે જીવન બદલનારો વળાંક એ હતો એન સુલિવાનનું આગમન અને એના પછી તરત જ થયેલો પેલો પાણીના પંપ પરનો અનુભવ.
એ WATER વાળો.
હા, જે ક્ષણે એમના મનમાં એ શબ્દ અને એના અર્થનું જોડાણ થયું, એ ક્ષણ હેલેન પોતે કહે છે એમ એમના આત્માનો જન્મ હતો. એણે ભાષાનો દરવાજો ખોલ્યો અને ભાષાએ વિચાર, જ્ઞાન અને દુનિયા સાથે ફરીથી જોડાવાનો દરવાજો ખોલ્યો. એ ક્ષણ ન આવી હોત તો કદાચ હેલેન કેલર, જેમને આપણે ઓળખીએ છીએ, એ ન હોત.
અને ત્રીજો મહત્વનો વળાંક કયો ગણશો?
ત્રીજો વળાંક, ભલે એનો અનુભવ નકારાત્મક હતો પણ એની અસર એટલી જ ઊંડી હતી, એ હતી પેલી ફ્રોસ્ટ કિંગ વાળી ઘટના.
હા, સાહિત્ય ચોરીવાળો આરોપ.
હા, એ આરોપ, એના કારણે થયેલું અપમાન અને પોતાની જાત પર થયેલી શંકા, એ બધું ખૂબ દુઃખદાયક હતું. પણ એ અનુભવે એમને યાદશક્તિ કેવી રીતે કામ કરે છે, મૌલિકતાનો ખરો અર્થ શું છે અને શીખવાની પ્રક્રિયા કેટલી જટિલ હોઈ શકે છે એના વિશે બહુ ઊંડો પાઠ ભણાવ્યો.
એટલે એણે એમને વધુ સજાગ બનાવ્યા.
હા, પોતાની બૌદ્ધિક પ્રામાણિકતા વિશે વધુ સજાગ બનાવ્યા અને કદાચ લાંબા ગાળે એમને લેખનને વધુ ઊંડાણ પણ આપ્યું.
આ ત્રણેય ક્ષણો ખરેખર એમના જીવનના માઇલસ્ટોન જેવા છે. આ આખી કથામાંથી આપણે સૌ આપણા જીવન માટે શું બોધપાઠ લઈ શકીએ?
ઘણા બધા છે, પણ સૌથી પહેલો અને મહત્વનો મને લાગે છે એ છે માનવીય જોડાણનું મૂલ્ય. હેલેનની એકલતા કેટલી પીડાદાયક હતી, અને ભાષા મળ્યા પછી, લોકો સાથે જોડાયા પછી એમને જે આનંદ મળ્યો એ બતાવે છે કે આપણે એકલા રહેવા નથી સર્જાયા. સંબંધો, સમજણ, સહાનુભૂતિ એ આપણા માટે કેટલા જરૂરી છે.
અને મુશ્કેલીઓ આવે ત્યારે હિંમત ન હારવાની પ્રેરણા તો ખરી જ.
ચોક્કસ. બીજો બોધપાઠ એ જ છે, પ્રતિકૂળતા પર વિજય મેળવવાની માનવીય શક્તિ. જીવનમાં ગમે તેવા પડકાર આવે, શારીરિક હોય, માનસિક હોય કે સંજોગોના હોય, હેલેનનું જીવન આપણને શીખવે છે કે જો દ્રઢ નિશ્ચય હોય અને આપણો અભિગમ હકારાત્મક હોય તો આપણે એને પાર કરી શકીએ છીએ.
ધ્યાન શું નથી એના પર નહીં, પણ શું શક્ય છે એના પર રાખવું.
બરાબર. અને ત્રીજો બોધપાઠ છે માર્ગદર્શન અને વિશ્વાસનું મહત્ત્વ. એન સુલિવાન જેવા કોઈક વ્યક્તિ જે તમારી ક્ષમતામાં વિશ્વાસ મૂકે, તમને સાચો રસ્તો બતાવે, તમને હિંમત આપે, એ ચમત્કાર કરી શકે છે.
અને આ આપણને પણ પ્રેરણા આપે છે કે આપણે પણ બીજાના જીવનમાં આવી સકારાત્મક ભૂમિકા ભજવી શકીએ.
બિલકુલ. અને ચોથી વાત જે તમે પણ કહી કે આપણે જે ઇન્દ્રિયોને બહુ સહેલાઈથી લઈએ છીએ, જોવું, સાંભળવું, બોલવું,
હા, એની કદર કરવાનું શીખવે છે.
સાચી વાત. હેલનની દુનિયા આપણને આપણી આ ભેટો કેટલી અમૂલ્ય છે એનો અહેસાસ કરાવે છે.
અને પાંચમો બોધપાઠ કદાચ એ છે કે શીખવાનો અને પોતાની જાતને શોધવાનો પ્રવાસ ક્યારેય પૂરો નથી થતો.
હા, જીવન એ સતત શીખવાની, વિકસવાની અને પોતાની જાતને વધુ ઊંડાણથી સમજવાની યાત્રા છે. હેલનની જ્ઞાન માટેની ભૂખ જુઓ જીવનભરી ટકી રહી.
અને એક છેલ્લો વિચાર એ પણ આવે છે કે ક્યારેક આપણી મર્યાદાઓ જ આપણી અનોખી શક્તિ બની શકે છે.
રસપ્રદ મુદ્દો છે. છઠ્ઠો બોધપાઠ એ ગણી શકાય. કદાચ આંખ અને કાન નહોતા એટલે જ એમની સ્પર્શની, ગંધની, કલ્પનાની શક્તિઓ અસાધારણ રીતે વિકસી. એમણે દુનિયાને એક અલગ જ રીતે અનુભવી, કદાચ આપણા કરતાં વધુ ઊંડાણથી.
ખરેખર આ બધી વાતો ખૂબ વિચારવા જેવી છે. જો આપણે અંતમાં આ મહાન જીવનકથામાંથી ત્રણ મુખ્ય બોધપાઠ તારવવા હોય, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક, તો એ કયા હશે?
ભાવનાત્મક બોધપાઠ. હું કહીશ કે ગમે તેટલી ગહન એકલતા હોય પણ માનવીય જોડાણ અને સમજણ એમાંથી મુક્તિ અને સાચો આનંદ અપાવી શકે છે. સંબંધો અને સહાનુભૂતિ એ સૌથી ગાઢ અંધકારમાં પણ પ્રકાશ બની શકે છે. બૌદ્ધિક બોધપાઠ. ભાષા. ભાષા એ માત્ર વાતચીતનું સાધન નથી, એ વિચારનો, ચેતનાનો અને આપણી વાસ્તવિકતા સમજવાનો મૂળભૂત આધાર છે. શારીરિક ઇન્દ્રિયો મર્યાદિત હોય તો પણ માનવ મન જ્ઞાન અને સમજણના ઊંડા સ્તરો સુધી પહોંચી શકે છે. સાર્વત્રિક બોધપાઠ. માનવ ક્ષમતા એ આપણી ધારણાઓ કરતાં ઘણી વધારે છે. આપણી દેખીતી મર્યાદાઓ કરતાં આપણો સંકલ્પ વધુ શક્તિશાળી છે. જો અતૂટ દ્રઢ નિશ્ચય હોય, યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણનો સાથ હોય અને અભિગમ હકારાત્મક હોય તો લગભગ કોઈ પણ અવરોધ પાર કરી શકાય છે. શક્તિ મર્યાદામાં નથી, સંકલ્પમાં છે.
ખૂબ સરસ રીતે તમે આ ત્રણેય બોધપાઠ રજૂ કર્યા. હેલન કેલરની આ ગાથા ખરેખર માનવીય જુસ્સાની, માનવ ક્ષમતાની ઉજવણી છે. અને એક વિચાર આવે છે, આપણે બધા આપણી ઇન્દ્રિયોથી દુનિયાને જાણીએ છીએ, અનુભવીએ છીએ, પણ હેલનની કથા આપણને વિચારવા મજબૂર કરે છે કે શું આપણી ઇન્દ્રિયો જ આપણી સમજવણની હદ છે? શું અનુભૂતિ અને જ્ઞાન મેળવવાના બીજા રસ્તાઓ પણ હોઈ શકે જે કદાચ આપણે હજુ શોધ્યા નથી? આ પ્રશ્ન સાથે આપણે આજના શ્રોતાઓને છોડીએ છીએ. આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.